તારીખ 13/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 512 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 297
જન્મ કલ્યાણક દિન છે. આ દિવસે જ આપના અનંત ઉપકારી ગુરુદેવ શ્રીએ જાહેર પરિવર્તન કર્યું હતું. સમય 7/4 હાથમાં આવ્યું ત્યારથી અંતરંગ પરિવર્તન તો થઈ ચુક્યું હતું. અંતર પરિણામની બાહ્ય ક્રિયામાં આવતા થોડો સમય લાગે છે. કુદરતી 1991 ચૈત્ર સુદ 13 ગુરુદેવશ્રીએ જાહેર પરિવર્તન કર્યું, દિગંબરામના એનો સ્વીકાર કર્યો. એ પહેલા લગભગ પ્રયોજનભૂત અધ્યયન તો બધું થઈ ચુક્યું હતું. એટલા માટે એ કહેવું જરૂરી છે કે બીજું કંઈ જાણતા નહોતા અને એમ સમયસર વાંચ્યું અને એમ સ્વીકારી લીધું એક પક્ષે એમ નહોતું. એ ભગવાન મહાવીર સ્વામીનું શાસન અત્યારે વર્તે છે. એ શાસન માં આપણને અત્યારે વર્તમાનમાં એમનાથી પ્રરૂપિત ઉપદેશની પરંપરાનો લાભ લેતા હોવાથી આપણા ઉપર પણ એમનો ઉપકાર વર્તે છે. ભલે તેઓ પ્રત્યક્ષ નથી, અત્યારે તો સિદ્ધાલયમાં બિરાજમાન છે, તો પણ તેમની દેશના આચાર્યોની પરંપરા મારફત જે ચાલી રહી છે અને ગુરુદેવ પર્યંત આપણને મળી, તેથી ભગવાનનો આપણા ઉપર ઉપકાર છે અને આ દિવસ એ રીતે એ ઉપકારની સ્મૃતિનો દિવસ છે. એમણે જે માર્ગ નિરીતો અને જે આત્મસ્વરૂપને એમણે બતાવ્યું અને એમણે જે શુદ્ધતા પ્રસિદ્ધ કરી એ સર્વ મંગળ છે, મહિમા કરવા યોગ્ય છે. તેથી હૃદયમાં તેમની મહિમાનું અને તેમના ઉપકારનું આજના દિવસે સ્મરણ કરવું જોઈએ. જો ગુરુદેવશ્રીએ જાહેર પરિવર્તન આટલું ન કર્યું હોત તો કદાચ આટલા જીવોને આ અલૌકિક વિષય પ્રત્યે ધ્યાન ખેંચાયું ન હોત, આટલું સાહિત્ય પ્રસિદ્ધ થયું ન હોત, આટલા મંદિરો થયા ન હોત, અથવા તો જેમ કુમકુંડાચાર્ય વિશે ત્યાર પછી થનારમાં મુનિએ એમ લખ્યું, એમ કહ્યું, એવો શિલાલેખ છે. જો કુમકુંડાચાર્ય મહાવિદ્યમાં જઈને આ ઉપદેશ ન કર્યો હોત આવીને પછી, તો અમારા મુનિઓની શું દશા થાત. એ જ પ્રકારે જો ગુરુદેવનો આવો ઉપદેશ પ્રસિદ્ધ ન થયો હોત, બીજા જ્ઞાનીઓની જેમ કદાચ એ ગુપ્ત રહી ગયા હોત, તો કદાચ આપણી શું સ્થિતિ હોત એ કહેવું મુશ્કેલ છે. અનંત ભવભ્રમણમાં આ જે પરિભ્રમણ કરતો આવ્યો છે, એ પરિભ્રમણ કરતા જીવને અનંતકાળમાં સત્પુરુષનો યોગ પચિત થાય છે. જેમ અનંતકાળમાં મનુષ્ય ભાવ ક્વચિત જ મળે છે, એવા ક્વચિત મળતા અનેક મનુષ્ય ભાવોમાં, અનંત મનુષ્ય ભાવોમાં દુર્લભ એવો સત્પુરુષનો યોગ પણ ક્વચિત થાય છે. એનું બહુ મોટું મૂલ્યાંકન છે. એક વખત કોઈ મરણથી બચાવે, કેન્સરનો રોગ મટાડી દે તો એનો ગુલામ થઈ જવાય એમ કે. પીડામાં રાડ ગુણને દેકારો કરતો હોય એવી વેદનામાંથી કોઈ બચાવે તો એમ કે તું બચાવ તો તારો ગુલામ થઈ શકે, જિંદગી ગુલામ થઈને રહીશ. શું કે આ પીડામાંથી જો તું મને બચાવીશ તો આખી જિંદગી તું કઈશ એમ કરીશ. આ તો અનંત જન્મ મરણથી બચાવનાર છે, એનું મૂલ્ય કોઈ શબ્દોમાં કોઈ ટર્મમાં એની કોઈ ટર્મિનોલોજી નથી. કઈ ટર્મમાં થાય, કઈ શરતમાં થાય, એ કોઈ રીતે થઈ શકે એવું નથી. એવા ગુરુદેવના ઉપકારને પણ આજે સ્મરણ કરવા યોગ્ય છે. આજના દિવસ પૂરતું ચાલુ અધિકાર છે. પરમાગમ સાર પાન 143 ક્રમાંક છે, 512 બોર્ડનો ક્રમાંક છે, 512. આ બોલ સ્વામી સારની છઠ્ઠી ગાથામાં ના પ્રવચનમાંથી છે. કુદરતી છે, આજનો દિવસનું માન છે. આજના દિવસની માનતા વાત થઈ એ પ્રમાણે બે પ્રકારે આપણે સ્મરણ કરીએ છીએ. અને આખા સમય સારમાં છઠ્ઠી ગાથા છે એ છઠ્ઠીના લેખ જેવી છે. ગુરુદેવ શ્રી આ ગાથાનું પ્રવચન કરતા ત્યારે એમ કહેતા કે જેને કોઈ બાળક જન્મે છે, જન્મ પછીના છઠ્ઠા દિવસે વિધાતા એના ભાગ્યના લેખ લખે છે, એવી લૌકિક રૂઢિ છે. વાત ખોટી છે? એને તો પૂર્વકર્મ જે બાંધ્યા છે આગલા ભાવમાં, એ અનુસાર એના કર્મના ઉદય ભોગવવાના લેખ તો લખાઈ ચૂક્યા છે. પણ અન્ય મતિમાં અંધશ્રદ્ધાવશ છઠ્ઠીના લેખના નામથી એ વાત પ્રસિદ્ધ છે. એને અનુસારીને એ વાત કરતા કે આ ગાથા પણ એવી છે કે એનો મર્મ સમજાય. આ એક ગાથા સમજાય તો એને બારે બાર અંગનો સાર સમજાઈ ગયો, અથવા બાર અંગ સમજાઈ ગયો. એ આત્માનું સ્વરૂપ સમજવા માટે પ્રયોજનભૂત વિષય અદભુતથી પણ અદભુત પ્રકારે અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકા કરીને આ વિષયને ખોલી નાખ્યો છે. એ છઠ્ઠી ગાથામાંથી એક ટુકડો છે, જ્ઞાયક ભાવ છે, તે શુભાશુ ભાવે થતો નથી. શું કે છે કે આત્મા મૂળ સ્વભાવે જાણનાર તત્વ છે, જ્ઞાન કરનાર તેને જ્ઞાયક કહીએ. જે જ્ઞાનને કરનાર છે તેને જ્ઞાયક કહીએ. એનું જે જ્ઞાયક તત્વ આત્મા છે એને પરમાત્મ તત્વ કહો, પરમેશ્વર તત્વ કહો. આત્માનું પરમ તત્વ એની જ સંધિ પરમાત્મ તત્વ છે, એને જ સમયસાર કહો. અને હજારો નામ બીજા દેવા હોય તો એને દઈ શકાય એવું છે. એ મહામહિમાવંત જ્ઞાયક ભાવ જે આત્માનું મૂળ સ્વરૂપ છે, જે શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે, એવું જે આ જ્ઞાયક તત્વ તે શુભ કે અશુભ ભાવે થતું નથી. અનાદિથી જીવની અવસ્થામાં શુભ ને અશુભ એવા બે પ્રકારના પરિણામ મુખ્યતાએ થઈ રહ્યા છે. છતાં મૂળ જે શુદ્ધ ચૈતન્ય ધાતુમય જ્ઞાયક તત્વ એ કદી શુભ ભાવે થતું નથી, કદી અશુભ ભાવે થતું નથી, એ રૂપે થતું નથી. એ રૂપે થવાની કોઈ શક્યતા અને સંભવિતતા જ્ઞાયક ભાવને વિશે ત્રણ કાળમાં એવો જ્ઞાયક ભાવ છે. આમ શા માટે કહીએ છીએ એ વાત નીચે કહી છે કે એમ કહેવા પાછળ એમ કહેવું છે એનો અર્થ એ છે તેથી તે કારણથી તેનો તને અનુભવ થઈ શકશે એમ કહેવું છે. જે અનુભવની કઠિનતા લાગે છે પણ ખરેખર જે સરળ સહજ સુગમ છે અને એની પૂરેપૂરી શક્યતા છે, કેમ કે આત્માના સ્વભાવગત પરિણમનની ચીજ છે. આત્માને જ્ઞાયક ભાવને શુભ ને અશુભ ભાવે કરી નાખવો હોય તો ન થઈ શકે. પરિણામ અને અવસ્થામાં શુભ ને અશુભ ભાવો ભલે અનાદિથી અનંતકાળ પર્યંત અનંતા થયા હોય તો પણ જ્ઞાયક તત્વને શુભ ભાવ કે અશુભ ભાવ રૂપે કરવો હોય તો થઈ શકે નહીં, થતો જ નથી, ક્યારેય થતો નથી. ફક્ત જ્ઞાનીઓને એનું જ્ઞાન ભાન છે અને અજ્ઞાનીઓને એનું જ્ઞાન ભાન નથી, એટલો અવસ્થામાં ફેર છે. પરંતુ બંનેના જ્ઞાયક ભાવમાં તો કોઈ ફેર નથી. જ્ઞાયક ભાવનો આવા જ્ઞાયક ભાવનો જ્ઞાનીઓને અંતરંગમાં અતિન્દ્રિય પ્રત્યક્ષ અનુભવ હોવાથી તેઓ તો આમ જાણે છે, આમ જાણે છે ને સાથે સાથે એમ પણ જાણે છે કે કોઈ પણ આત્માનો જે જ્ઞાયક ભાવ છે એ શુભાશુભ ભાવ રૂપે થતો નથી. હા, અજ્ઞાની એમ માને છે કે હું શુભાશુભ ભાવ રૂપે થઉં છું, એવો એને અભ્યાસ જરૂર છે, તો પણ એનો જ્ઞાયક ભાવ શુભાશુભ ભાવ રૂપે થતો નથી. એમ તે જાણતો નથી પણ એમ જ્ઞાની જાણે છે, એમ છે ખરેખર વસ્તુ થતી. ભ્રાંતિ અભ્યાસ એક જ અર્થમાં છે, ભ્રાંતિ કહો કે અભ્યાસ કહો, અર્થ બીજો નથી. જ્ઞાનની પ્રધાનતાથી ભ્રાંતિ શબ્દ વપરાય છે કથનમાં, અને પરિણમન અથવા અધિકરણ અથવા આધાર અથવા આચરણની પ્રધાનતાથી અધ્યાસ શબ્દનો પ્રયોગ છે, અને શ્રદ્ધાની પ્રધાનતાથી તે જ પર્યાયને મિથ્યાત્વનો પ્રયોગ છે. પણ ત્રણે એક જ સ્થિતિની વાત છે, મિથ્યાત્વ કહો, ભ્રાંતિ કહો, અભ્યાસ કહો, ત્રણે એક જ વાત છે. પણ જુદા જુદા ગુણની પ્રધાનતાથી, ક્યારેક આ ગુણની પ્રધાનતાથી કથન આવે, ક્યારેક આ ગુણની પ્રધાનતાથી કથન આવે, ક્યારેક આ ગુણની પ્રધાનતાથી કથન આવે, અને ત્રણેય ગુણનું પરિણામ ત્યાં થઈ ગયું છે. પાછું જ્યારે શ્રદ્ધાનું મિથ્યાત્વરૂપ પરિણામ છે, મિથ્યાપણારૂપ, ત્યારે જ જ્ઞાનનું ભ્રાંતિગતપણે પરિણામ છે, ત્યારે જ આચરણનું મિથ્યા આચરણ અને અધ્યવસિત પરિણામ છે. એથી ત્રણે એક સાથે હોવાથી એ દશાને કોઈ વખત કોઈ ગુણથી, કોઈ વખત કોઈ ગુણથી, કોઈ વખત કોઈ ગુણથી કહેવામાં આવે છે. બધું સાથે એમ સમજવું જોઈએ. શું કહે છે કે જ્ઞાયક ભાવ છે તે શુભાશુભ ભાવે થતો નથી. હવે અર્થઘટન તો સહેલું છે, આ વચનનું જે અર્થઘટન છે એ એટલું અઘરું નથી. કેમ કે જે કોઈ દ્રવ્યાનુયોગમાં નિરૂપણ થયેલું વસ્તુનું સ્વરૂપ તે અનુસાર સામાન્ય અને વિશેષ પદાર્થના જે બે અંગ છે એને સમજતો હોય એને ખ્યાલ આવે કે વિશેષ છે તે સામાન્ય રૂપ થઈ શકતું નથી, સામાન્ય છે તે વિશેષ રૂપ થઈ શકતું નથી. તો જ્ઞાયક ભાવ છે તે સામાન્ય સ્વરૂપે હોવાથી સદાય સામાન્ય રહે છે, વિશેષ રૂપે થતો નથી. અને અવસ્થા વિશેષની અંદર જે શુભ અને અશુભ ભાવ છે એ તો માત્ર વિશેષ ભાવ છે એટલું જ નહીં, એ તો વિભાવ જાતિના ભાવ છે, એની સ્વભાવ જાતિથી પણ વિરુદ્ધ જાતિના ભાવ છે. તેથી પોતાની સ્વભાવ જાતિ છોડવી તો કોઈ દ્રવ્યને વિશેષ સંભવિત નથી, એટલે પણ શુભ ને અશુભ રૂપે થતો નથી. એમ દ્રવ્યાની યોગ અનુસાર તો એ સમજાવવું એ સમજાય, સમજી શકાય એવું છે, ન સમજાય એવું, એનું અર્થઘટન ન સમજાય એવું તો કાંઈ નથી, પણ એટલું પર્યાપ્ત નથી. માત્ર એનું અર્થઘટન આવડે કે આ શુભાશુભ જ્ઞાયક ભાવ ત્રિકાળી સામાન્ય પરમાત્મ તત્વ અપરિણામી તત્વ પરિણામ રૂપ થતું નથી, પરિણામ અંગ છે એ અપરિણામી રૂપે નથી, અપરિણામી અંગ છે પદાર્થ તે પરિણામ અંગ રૂપે નથી, એક નિત્ય ધ્રુવ એમને ટકતી ચીજ છે, તકતું તત્વ છે, ધ્રુવ ટકતું તત્વ છે, એક સમયે સમયે બદલતું તત્વ છે, એક નિત્ય છે એક અનિત્ય છે, બંનેના ધર્મો જુદા જુદા છે અને તે પણ પરસ્પર વિરુદ્ધ ધર્મો પણ છે, નિત્ય અનિત્ય વગેરે. તેથી એકનું બીજા રૂપે થવું એ તો કોઈ રીતે બની શકવા યોગ્ય એમ સમજાયા પછી પણ, એટલે કે સમજણની વિપરીતતા આગમથી વિરુદ્ધતા ન રહે તો પણ કાર્ય તો હજી ત્યાર પછીનું બાકી છે, શરૂઆત તો હજી ત્યાર પછી કરવાની છે. સામાન્યપણે એવું મનાઈ જાય છે એટલે સ્પષ્ટતા કરવી આવશ્યક છે કે સમજાય એટલે જાણે જ્ઞાન થઈ ગયું એવું જે લાગે છે એ પણ એક ભ્રાંતિ છે, સમજણ વિશેની એક ભ્રાંતિ છે. સમજાયું પહેલા આવું નહોતું સમજાતું ને હવે સમજાયું માટે જ્ઞાન થયું એમ માની બેસવા જેવું નથી. એ સમજાયા પછી એ સમજણના આધારે સ્વરૂપ સન્મુખ થવાનો પુરુષાર્થ થવો, એ પુરુષાર્થની શરૂઆત થવી, એ ખરેખર શરૂઆત છે. ત્યાંથી શરૂઆત છે એ પહેલા શરૂઆત ન ગણવી જોઈએ, કેમ કે આવું સમજાવવું પરલક્ષી જ્ઞાનમાં સંભવિત છે અને તે અનંત વાર જીવ કરી ચૂક્યો છે. એવું સૂક્ષ્મ જ્ઞાનમાં પરલક્ષી જ્ઞાનમાં આવી સમજણ અનંત વાર જીવ કરી ચૂક્યો છે, પણ એ સમજણની અંદર જો યથાર્થતા આવી હોત તો પુરુષાર્થ ઉત્પન્ન થયો હોત અને એ સ્વસ્વરૂપ થયેલો પુરુષાર્થ સમ્યક દર્શન પર્યંત પહોંચીને ભવ ભ્રમણનો છેદ કરી નાખ્યો હોત. છતાં સમજાયા છતાં એવું બને છે કે એમાં અયથાર્થતા જ્યારે રહી જાય છે ત્યારે પુરુષાર્થનું ઉત્થાન થતું નથી અને પુરુષાર્થનો ઉપાડ આવતો નથી, એ એક એવું ચિહ્ન છે. ત્યાં એમ સમજવું ઘટે છે કે સમજણમાં ભલે આગમથી વિરુદ્ધતા દેખાતી નથી તો પણ યથાર્થતા આવી નથી અને અયથાર્થતા ચોક્કસ રહી ગઈ છે એમ ત્યાં સમજવું ઘટે છે, તો જ પુરુષાર્થ ન ઉપડે, નહીતર જ્ઞાયક ભાવ શુભાશુભ ભાવ રૂપે થતો નથી એ કોઈ કોઈની ચીજ નથી. એ જ્ઞાયક ભાવ તો પોતે જ છે, તેથી એ અર્થઘટન ઉપરાંત એમાં યથાર્થતા શું છે એનો થોડો વિચાર કરીએ તો એ કરવા યોગ્ય છે. કે અર્થઘટન બરાબર હોય, સાચું હોય, છતાં એમાં યથાર્થતા ન હોય તો ત્યાં એને પોતાના જ્ઞાયક ભાવને લક્ષમાં લીધો નથી. કેમ યથાર્થતા આવી નથી? કે પોતાનું જે નાયક ભાવ છે એને એને લક્ષમાં લીધો નથી, અને એને લક્ષમાં નહીં લીધેલો હોવાથી એને એમાં યથાર્થતા આવી નથી. ત્યાં જ્ઞાયક ભાવ જાણે કોઈ પરતત્વ હોય, એવા પરતત્વ તરીકે કોઈને કોઈ એને કલ્પિત તત્વને પરતત્વને લક્ષમાં લીધું છે. તેથી એને થિયરીની દ્રષ્ટિએ એની વ્યાખ્યા ઠીક બેઠી છે, તો પણ એને આનુષંગિક જે પુરુષાર્થનું કાર્ય ઉત્પન્ન થવું જોઈએ એ કાર્યની ઉત્પત્તિ ત્યાં થતી નથી અને થઈ શકતી પણ નથી. તે એમ કહે કે જ્ઞાયક ભાવ છે તે શુભાશુભ ભાવે થતો નથી એવું અમને સમજાણું છે, તેથી તેને જ વારંવાર વાંચીને વિચારીને સાંભળીને અમે દ્રઢ કરીએ, અને એને દ્રઢ કરીને અમે એ રીતે દ્રઢ કરતા 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 એટલું દ્રઢ કરીએ કે અમને અનુભવ થાય, અથવા એ દ્રઢ કરવું એનું નામ પુરુષાર્થ છે. તો એ વાત પણ 100એ 100% ભૂલવાળી વાત છે. એમ પણ કદી એવી દ્રઢતા થતી નથી કે સમ્યક દર્શન સુધી પહોંચાય. એમાં તો સ્વરૂપનું લક્ષ થાય એટલે પોતાનો જ્ઞાયક ભાવ છે એને તપાસે, એને અવલોકમાં સુધી જ્ઞાનને સ્વસન્મુખ કરીને જુએ કે આ જ્ઞાયક ભાવ એમને એમ રહે છે, શુભાશુભ રૂપે થતો નથી, એમ જ્ઞાયક ભાવની જાતિ ઓળખાય અને શુભાશુભ ભાવની પોતાના પોતાના ચાલતા શુભાશુભ ભાવની જાતિ ઓળખાય. એની જાતિ ઓળખાય તો એને એક નાયક ભાવમાં જે નિધિ ભરી છે, જે ચૈતન્યની અનંત સામર્થતા ભરી છે, એનો એને પોતાના સ્વરૂપને સામેલ કરતો હોવાથી એની અંદર ચૈતન્ય વીરની એક નવી સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે. એને ખરેખર પુરુષાર્થ એવું નામ દેવું જોઈએ, જેમાં ચૈતન્યની જાતિની સ્ફૂર્ણા હોય જે પુરુષાર્થ હોય, અને જેની દિશા સ્વરૂપ સન્મુખની હોય એ ખરેખર પુરુષાર્થના નામને યોગ્ય છે, અને ત્યારે એમાં યથાર્થતા આવે છે. ત્યાં સુધી એની અંદર કોઈ યથાર્થતા છે એ વાત રહેતી જ નથી. ચૈતન્યની સ્ફૂર્ણાનો પુરુષાર્થ જ્ઞાયક ભાવ એ તો એક એવો ભાવ છે કે જેની સાધક દશાની સર્વ પર્યાયો અને સિદ્ધ દશાની સર્વ પર્યાયો જેનો આધાર લેવાની છે એવો એક ભાવ છે. પરિણામ થાય છે એ કોના આધારે થાય છે એ મુખ્ય વાત છે. નાયક ભાવ છે તે શુભાશુભ ભાવે થતો નથી એવું પરિણામ થયું. આ વૈચારિક પરિણામ છે, વિચાર ચાલે છે ને કે નાયક ભાવ છે તે શુભાશુભ ભાવે થતો નથી, તો એ કોના આધારે થયું એટલો સવાલ છે. જો એમાં જ્ઞાયક ભાવનો જ આધાર નથી તો એ પરિણામનો કોઈ અર્થ નથી, નિરર્થક છે એ પરિણામ. કેમ કે એવા નિરર્થક પરિણામ પણ નથી થયા એવું નથી, એનું સાર્થક પણ કેમ નથી કે એનો અવલંબન ને આધાર એ જ્ઞાયક ભાવ આવ્યો નથી. આ પરિસ્થિતિ થઈ છે એ રીતે જ્ઞાયક ભાવ છે એટલે પોતાનું જ્ઞાયક સ્વરૂપ છે તે એમને એમ રહે છે, ધ્રુવપણે હું એમને એમ રહી જાઉં છું, પરિણામ પલટાય છે હું પલટાતો નથી. સોગાનીજીની ભાષામાં કહીએ તો એમ લીધા, પરિણામ પલટતા હૈ એ તો શુભાશુભ કે શુદ્ધાશુદ્ધ કઈ વાત નથી, પરિણામ પલટતા હૈ મેં તો યુ કા યુ રહે જાતા હું. આમ બોલતા તમે સાંભળ્યું ને ભાઈ, પણ આ પરિણામ પ્રત્યક્ષ તમારે પરિચિત થયેલો કે નહીં? એમની ચર્ચામાં આ વાત ઘણી વાર આવેલી, અનેક વાર આવેલી. પરિણામ પરણમતા હૈ, પરિણામ પલટતા હૈ, મેં તો યુ કા યુ રહે જતા. ભ્રુવમાં બેસી ગયા હોય પરિણામના નાટકને જોયા કરું છું. પરિણામ નાચે છે, હું નાચતો ગજબ ખરેખર ગજબ. એવું જ હોય સાધકની અંતરંગ સ્થિતિ અનુમાનની પાર છે. એક વખત એવો પ્રશ્ન થયો હતો એમને કે તમે કલાકો સુધી ધ્યાનમાં બેસો છો તો મુનિઓની તો પોણી સેકન્ડની સ્થિરતા હોય છે, સાતમા ગુણ સ્થાને છઠ્ઠા સાતમે ભૂલે છે ને, આ કલાકો સુધી ધ્યાનમાં બેસો તો શું કઈ સ્વરૂપ સ્થિરતા રહી છે એટલી બધી? તો કે ના ના, એવું પણ કહ્યું કે સ્વરૂપ સ્થિરતા રહી છે. તો પછી તમે શું કરો છો? ધ્યાન કરો છો એટલે શું કરો છો? એક શબ્દ એમને કહ્યું, એક વચન કહ્યું હતું, પરિણામ કા નાટક દેખતે રહેતા હું. નાતા દ્રષ્ટાપણે રહેવાના સવિશેષ પુરુષાર્થમાં, પુરુષાર્થ ત્યાં ઉગ્ર થાય છે. ધ્યાનના કાળમાં સાધકજીને ઉપયોગની નિવૃત્તિ હોવાથી, બીજો ઉપયોગ ક્યાંય પ્રવૃત્તિ નહીં હોવાથી પુરુષાર્થ સતત થાય છે. આ જીવ કઈ મુખ્યપણે રખડ્યો હોય તો એ શુભ નું મમત્વ કરવાથી, અશુભ નું એને એટલું મમત્વ નથી કર્યું જેટલું એને શુભ નું મમત્વ કર્યું છે. કેમ કે એ શુભ ભાવે આખા જગતમાં ધર્મનો અંચળો પહેર્યો છે. શું? જગતના તમામ જીવ એ શુભ ભાવને ધર્મ કહે છે. ધર્મને નહીં જાણનારા એવા તમામ જીવ એને ધર્મ કહે છે. અને જ્યાં જ્યાં ધર્મના સ્થાનો છે ત્યાં એ ધર્મ તરીકે આરાધન કરવામાં આવે છે, કહેવાતા ધર્મના સ્થાનોમાં. જ્યાં સાચો ધર્મ છે ત્યાં પણ એનું પરિણમન જોવામાં આવે છે. જ્ઞાનીઓને વિશે પણ અશુભ ઘટી જાય છે. જ્યારે કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે કોઈ મોટો ફેરફાર થતો હોય તો એ છે કે એનું અશુભ ઘણું ઘટી જાય છે અને શુભ ઘણું વધી જાય છે. ત્રણેય ગતિમાંથી આ સમ્યક દર્શન પામનારની આ સ્થિતિ છે. એટલે નારકી છે એ સીધો મનુષ્ય થાય છે સમ્યક દ્રષ્ટિ હોય તો, કેમ કે ત્યાંથી દેવગતિ નથી તીવ્ર અશુભના કારણે. અને જે તિર્યંચ છે અને મનુષ્ય છે એ તો સીધા દેવમાં ઉપજે છે. અને 47 પ્રકૃતિનો જે નિષેધ છે, એવી 47 જે પ્રકૃતિ છે એમાં મોટા ભાગની અશુભ પ્રકૃતિઓનો નિષેધ છે. સમ્યક દ્રષ્ટિને 47 પ્રકૃતિનો બંધ થતો નથી. એ જે કર્ણાનુયોગ અનુસાર સ્થિતિ છે એમાં લગભગ બધી અશુભ પ્રકૃતિ છે. એટલે અશુભ ઘણું એનું ઘટી જાય છે. અને શુભ વધી જાય છે ત્યારે ધર્મને સમજનારા જીવો બાહ્ય દ્રષ્ટિથી એમ જોવે છે કે આ ધર્મી કહેવાય છે એને શુભ તો ઘણું છે, તો પછી મારે તો એ જ કરવું જોઈએ ને, એ કરે છે તો હું પણ એ જ કરું. અંતરંગમાં એ શું કરે છે એ ખબર નથી. બહારમાં જે શુભ ભાવ ને શુભ ક્રિયા દેખાય છે એની નકલ કરવા લાગી જાય છે. કે ભગવાને, ભગવાન મહાવીર સ્વામી નો દ્રષ્ટાંત લઈએ, આજના દિવસે 12.5 વર્ષ સુધી તપશ્ચર્યા કરી. 12.5 વર્ષ સુધી એમણે તપશ્ચર્યા કરી તો આપણે 12.5 દિવસ તો કરીએ. ભાઈ એમણે જે તપશ્ચર્યા કરી એને તો વ્યવહાર તપ એવું નામ અપાયું. શા માટે એવું વ્યવહાર તપ એવું નામ અપાયું? કે અંતરંગમાં શુદ્ધાત્મ સ્વરૂપની એકાગ્રતા રૂપ જે પ્રતપન હતું, જે તપ હતું, તેજ હતું, એ એમને પ્રગટ થઈ ચૂક્યું. તેથી એ ખરું તપ હતું એની તો જગતને ખબર નથી. અને બહારની અંદર જે કાંઈ ઉપવાસ આદિ થયા એને તપ માનીને એ તપ કરવા લાગ્યા, પણ એ ખરેખર કઈ ધર્મનું સ્વરૂપ નહીં. આ તો કહે છે કે કોઈ પણ પ્રકારના શુભભાવ છે તે આત્માની ચૈતન્યની જાતિના ન હોવાથી તે જળભાવ રૂપે છે અને એ રૂપે આત્મા થતો નથી. એવા ભાવ થાય તો પણ તેનું મમત્વ કરવા યોગ્ય નથી. શુભ ભાવ તો બારમા ગુણસ્થાન પહેલા દસમા ગુણસ્થાન સુધી રહે છે, સાતમાંથી અબુદ્ધિપૂર્વકના છે, અને ચાર પાંચ છ માં તો બુદ્ધિપૂર્વકના મુનિ દશા પર્યંત થાય છે. એટલે એ શુભ રાગ એમ નહીં મટે, એની નીચે નીચેની કક્ષા મટશે પણ સમૂહ શુભ રાગ નહીં મટે. પણ એનું મમત્વ તો પહેલા ચોથે ગુણસ્થાને મટી જશે. એનું મમત્વ અને એની રૂચિ છૂટ્યા વિના ધર્મ માર્ગ છે એ ધર્મના માર્ગમાં પ્રવેશ સુદ્ધા થતો નથી, પ્રવેશ જ મળતો નથી. એટલે જ્યાં જ્યાં શુભ ભાવનો નિષેધ કર્યો છે ત્યાં એની રૂચિ છોડાવવાનું, મમત્વ છોડાવવાનું પ્રયોજન છે એમ જાણવું. એમ સમજવા યોગ્ય નથી કે શું ભાવ જ છૂટી જશે અથવા કેમ થાય ન થવો જોઈએ, તો એ વાત તો અસ્થાને છે. એવું તો બનવાનું નથી. મમત્વ છોડવા માટે એનાથી રહિત પોતાનું સ્વરૂપ છે ત્યાં મમત્વ કરવું. આ જીવ મમત્વ કર્યા વિનાનો એક સમય પણ રહેવાનો નથી. પણ પોતામાં મમત મમ એટલે મમપણું, પોતાપણું પોતામાં હોવાથી ત્વ એટલે પણું, પોતાપણું મમ એટલે પોતે, પોતાપણું પોતામાં હોવા છતાં એ પરમા પોતા પોતે નથી એવા પરમા, જ્યાં પોતે નથી એવા પરને વિશે પોતાપણું કરે છે એ જ મિથ્યાત્વ છે. અને જ્યાં મિથ્યાત્વ છે ત્યાં એક વાત સાધી નથી, બધું ખોટું છે. એનું જ્ઞાન મિથ્યા અને એનું આચરણ પણ મિથ્યા. જે જ્ઞાયક ભાવ છે તે જળ ભાવે થતો નથી, શુભાશુભ ભાવે થતો નથી. ટીકામાં આ શબ્દ લીધો છે કે તે જળ ભાવે થતો નથી. જાણનાર ચૈતન્ય તત્વ, નહીં જાણનાર એવા પુણ્ય પાપ તત્વ રૂપે થતો નથી એમ કહીને કહેવું છે કે આ આશય છે. આમ કહેવા પાછળ આવું નિરૂપણ કરવા પાછળનો હેતુ શું કે એમ કહીને એમ કહેવું છે કે તું આત્માનો અનુભવ કરી શકીશ. કેમ કરી શકીશ? કેમ કે ત્યાં પણ કારણ લગાડ્યું, બે જગ્યાએ કારણ છે. કારણ કે જ્ઞાયક ભાવ છે તે જડ રૂપે થયો નથી. તારો આત્મા, તારો પરમાત્મા જડ ભાવે થયો નથી, શુભાશુભ ભાવે થયો નથી. તું તો જ્ઞાયક ભાવે જ રહ્યો છો, તેથી તેનો અનુભવ તું ન કરી શકે એ વાત જ મૂકી દે. એ વાત બિલકુલ કરવા જેવી નથી. એટલે પ્રશ્નમાં શું છે? એટલે બિંબ છે, સામે બિંબ છે અને પ્રતિબિંબ છે અને સ્વચ્છતા છે. તો જે સ્વચ્છતામાં પ્રતિબિંબ પડે છે એ સ્વચ્છતામાં ને પ્રતિબિંબ એક સ્થાનમાં છે, અને સામે જે બિંબ છે એ બીજા સ્થાનમાં છે. બિંબનું જે પ્રતિબિંબ છે એ બિંબ અને પ્રતિબિંબ ક્યારે એક થતા નથી, કેમ કે પ્રતિબિંબ છે શરીર અરીસાની સ્વચ્છતા રૂપે છે.
જે 15મી ગાથામાં એમ કહ્યું
કે એકલો રાગાદીનો અમે નિષેધ કરીએ છીએ એટલું જ નહીં, પણ જ્ઞેયાકાર જ્ઞાનનો પણ અમે તિરોભૂત કરાવીએ છીએ. તો ત્યાં જે જ્ઞાન છે, જે પ્રતિબિંબ રૂપ જ્ઞાન છે, બિંબ છે એ તો પરિચિત છે, રાગાદી અને દેહાદી, પણ પ્રતિબિંબ રૂપ જે જ્ઞાન છે તે જ્ઞાનની જ્ઞેયાકાર અવસ્થા છે. અને જે સ્વચ્છતા છે તે જ્ઞાનની સામાન્ય અવસ્થા છે. એટલે જ્ઞાન સામાન્ય, જ્ઞાન સામાન્યપણે એમને એમ રહે છે, અને જ્ઞાન વિશેષ છે તે પલટતું જાય છે, અન્ય અન્ય જ્ઞેયાકાર થતું જાય છે. જે જીવો જ્ઞેયોમાં લુપ્ત છે, જે જીવો જ્ઞેયોમાં આસક્ત છે, તે જીવો જ્ઞાનના વિશેષ ભાવો, જે વિશેષ જ્ઞેયાકારો છે એને મુખ્ય કરી જાય છે. અથવા જે જીવો પ્રતિબિંબને મુખ્ય કરે છે તે જ્ઞેયલુબ્ધ જીવો છે, તે જ્ઞેયોમાં આસક્ત છે, અને ત્યાંથી તમામ દોષની પરંપરા ઊભી થાય. એટલે મૂળમાંથી દોષને કાપવા માટે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો અને વિશેષ જ્ઞાનનો પણ તિરોભાવ કરવો, વિશેષ જ્ઞેયાકાર રૂપ જે જ્ઞાન છે તે જ્ઞાનમાં આવેલા જે જ્ઞેયાકાર રૂપ ભાવો છે તેનો પણ વ્યવચ્છેદ કરીને, એવો શબ્દ વાપર્યો છે, તેનો પણ વ્યવચ્છેદ કરીને એકલા સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરવો. એ સામાન્ય જ્ઞાન છે, એ સામાન્ય સ્વભાવ સ્વરૂપે છે, એવો જ આત્મા છે, એ આત્માનું લક્ષણ છે. ત્યાંથી આત્મા ઓળખાય છે, ત્યાંથી આત્મા ગ્રહાય છે, ત્યાં આત્મા વેદાય છે ને ત્યાં આત્માનો અનુભવ થાય છે, જો આવિર્ભાવ આવિર્ભૂત કરવામાં આવે તો. પ્રતિબિંબ પડે છે એ સ્વચ્છતાને કારણે પડે છે, પણ પ્રતિબિંબ પોતે જ્ઞાન વિશેષ છે, એ જ્ઞાન વિશેષનો પણ વ્યવચ્છેદ કરવો છે, એનો પણ નિષેધ છે, એને તિરોભૂત કરવું છે. ત્યાં સુધીની લાઈન છે, વિધિની લાઈન છે. પંદરમી ગાથા તો વિધિનો વિષય છે. એટલે આ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, દોષનો અભાવ કરવાની આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે, કે આત્મા એક પદાર્થ, એમાં જ્ઞાન નામની શક્તિ, એ શક્તિનું જ્ઞાન ઉપયોગ રૂપ પરિણમન, એ પરિણમનમાં રહેલી સ્વચ્છતા, એ સ્વચ્છતાને કારણે એમાં ઉઠતા પ્રતિબિંબો, એ પ્રતિબિંબોના કારણે પણ જ્ઞાન સામાન્યનું હોવું, એકનો આદર, એકનો આવિર્ભાવ અને બીજાનો તિરોભાવ. આમ થતા પછી દોષ થવાની કોઈ જગ્યા રહેતી નથી. આ નિયમ છે, આટલું ઝીણું કાયદો છે. કોઈ એમ કે એવું ઝીણું ઝીણું કાંઈ નહીં, અમને જાડું પણ નહીં, તું પોતે સ્વરૂપે ઝીણો છો, તું સ્વભાવે જ સૂક્ષ્મ છો, એટલે તું સૂક્ષ્મતાનો નિષેધ કરીશ નહીં. પાત્રતાના 10 લક્ષણમાં શ્રીમદજીએ આ વાતને લીધી છે કે મહાવીરના બોધને પાત્ર કોણ, આજે મહાવીર ભગવાનનો
પાત્ર કોણ,
કે સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી, જેને સૂક્ષ્મ બોધ મળે ત્યારે વધારે સતેજ જિજ્ઞાસાથી જીલવા તૈયાર થાય એને એનો અભિલાષી કહેવાય. જેમ કોઈ ઘણો નફો થવાનો હોય ત્યારે કેવો તલપાપર થઈ જાય, હે, સોદો કરવા આવ્યો હોય, કસનો સોદો ઊભો ન થવા દે એને, ત્યાંને ત્યાં એનો ઢાળિયો કરી નાખે, શું કે છે, હે, જવા દે, પછી ઉતરવા દે, ભાઈ ન ઉતરવા દે, કતો એ છૂટકો. એટલો ઉત્સુક થઈ જાય, કેમ કે નફો મોટો છે, એમ આત્માના સૂક્ષ્મ સ્વભાવ એનો વિષય ચાલે, એના ગ્રહણનો વિષય ચાલે, એના અનુભવની સૂક્ષ્મ વાતો ચાલે, ત્યારે જે જીવની જિજ્ઞાસા વિશેષ વિશેષ સતેજ થાય છે, વધારે તત્પર થાય છે એ વાતને ઝીલવા માટે, એનો એ વખતે ઉદ્યમ કામ કરે છે ઝીલવા માટે, ત્યારે એને એની અભિલાષી ગણવી જોઈએ. એ પાત્રતાનું એક ચિહ્ન છે. લોકો શું કરે છે, ધર્મના સ્થાન અશુભ મટાડીને શુભમાં તો લાવો, એમાં આ કાળમાં અશુભ બહુ વધી ગયા છે. એટલે આ આટલું બધું અશુભ હોય ત્યાં શુદ્ધતાની વાત ને આત્માની વાત ક્યાં સ્થાન કરવાની છે? માટે પેલા અશુભ મટાડીને શુભમાં તો લાવો. એમ નહી, અપાત્રતા મટાડીને પાત્રતામાં લાવો. આ પર હું પકડવા દઉં, ઓલું વાત ઉપરથી સારી લાગશે. કસાય મંદ થાય તો કાંઈક તો સમજે, તીવ્ર કસાયમાં ક્યાંથી મૂકવાનો હતો? પણ ભાઈ એ તીવ્રતા મંદતા, તીવ્રતા માંથી મંદતા આવીશ તો તું સમજી જઈશ, એ વાત કઈ બહુ માર્ગ નથી. અનંત વાર આવી ગયો તો અને એ તો નિવેદના જીવને થાય છે. એટલે કે એકંદરી બેંદી ત્રણદી ચરણદી અસંગની અસંગની બધા થાય છે, એમાં કઈ કોઈનો તીવ્ર કષાય કાયમ રહેતો નથી. પણ પાત્રતામાં આવે તો એને આ વાતની ઘડ બેસે છે ને સમજાય છે. કષાયની મંદતા થાય તો સમજાય છે, એમ ખરેખર છે. દ્રવલિંગી મુનિને કષાયની મંદતા કેટલી કે આજે એનો સહસ્ત્રાંશ પણ જોવા મળે નહીં. એટલે કેમ એને આત્માને સમજાણો? એથી એમ સમજવું ઘટે છે કે આ સમજવા માટેની પાત્રતા એ કોઈ વિલક્ષણ જાતિની છે. એ પ્રકારમાં આવ્યા વિના ગમે તેટલી કષાયની મંદતા કરે તો એ પર્યાય બુદ્ધિ હોવાને લીધે, પાત્રતામાં તો પર્યાય બુદ્ધિનો નિષેધ છે, અહીંયા પર્યાય બુદ્ધિ હોવાને લીધે કષાયની મંદતામાં મિથ્યાત્મને તીવ્ર કરી દેશે, એને ખબર રહેશે, દર્શન મુદ્રઢ થઈ જશે, એ સ્થિતિ ઊભી થાય છે, એને પોતાને ખબર રહેતી નથી. એટલે એ દ્રષ્ટિએ જૈન દર્શન જુદું પડે છે. જૈન દર્શન મૂળમાંથી જુદું પડે છે. નહીતર કેટલાક એમ રહેશે કે અમુક અમુક વાત સુધી તો આપણે સાથે સાથે ચાલીએ છીએ, પછી આગળ જતા જુદા પડતા હશે, એમ નથી. બીજા અન્ય દર્શનો અને અન્ય સિદ્ધાંતો કરતા જૈન દર્શન મૂળમાંથી જ જુદું પડે છે, પાયામાંથી ફેર છે. અમારે ઘણી એવી ચર્ચા થાય છે, અન્યમતીનું કઈ એવો પ્રસંગ હોય છે ત્યારે કે આપણા મને એમના મને બધું લગભગ આમ તો અમુક તો સરખું જ છે, પછી કોઈ આમ કે કોઈ આમ કે, પણ અંદર તો એકંદર પહોંચવાનું બધા એક ઠકાને મોક્ષમાં જવું છે. આપણે આત્માની જ વાત કરીએ છીએ, પણ આ બધો વ્યવહારમાં બીજું ઉપર ઉપર બધું વચ્ચે વચ્ચે થોડો ફેર આવી જાય, એમ નથી. પાયાના સિદ્ધાંતોમાં ફેર છે, એ બહુ મોટી વાત છે. શું કે છે પણ મંદતા ઉપર જેની દ્રષ્ટિ છે અને જે મંદતાને સાધવા માંગે છે અને એ કષાયની મંદતાના જે હિમાયતી છે, જે શુભરાગના હિમાયતી છે, એને શુદ્ધાત્મ તત્વને જોયું નથી અને શુદ્ધાત્મ તત્વ એ ઉપાધિ છે એ વાતની એને ખબર નથી. એમ છે,
એક કલાક તો બહુ સરસ લાગે છે આ વાત સારી તમારે
બહુ સરસ લાગે તો જેમ એવો હારો માલ ખાધો હોય તો પછી ઘેન ચડે છે કે નહીં, મીણો ચડે એને એમ કે છે. એમ જો ઘણો રસ લીધો હોય તો દિવસ પર્યંત એનું ચાલ્યા કરે. અશુભ ભાવો ને અશુભ ક્રિયાઓમાં પણ એ તોડીને આ બાજુ એનું ચિત્ત ફરી જાય જો એને સારો એવો રસ લીધો હોય તો. પણ અહીંયા જ ઉપર ઉપરથી સાંભળતો હોય પછી પાછું ઠેકાણે રહેવું મુશ્કેલ છે, બધું બદલાઈ જાય છે, અથવા આ સિદ્ધાંતોની સ્મૃતિ પણ રહેતી નથી. એમ છે, ખરી વાત તો લાભ નુકસાન છે. આ ક્ષેત્રમાં ધર્મના ક્ષેત્રમાં લાભ નુકસાન કોને કહેવું, કે ગુણની ઉત્પત્તિ તે લાભ છે અને દોષની ઉત્પત્તિ તે નુકસાન છે. આત્માને આત્માની શાંતિ ઉપજવી તે લાભ છે અને અશાંતિ ઉપજવી તે નુકસાન છે. જેને લાભ નુકસાનનું જ્ઞાન થાય એને લાભ પ્રત્યેનું આકર્ષણ અને ખોટ ન જવાનો પ્રયાસ છૂટે જ નહીં, સર્વકાળે ન છૂટે. વેપાર કરે છે એમાં આડ કચરો ઘસારો પડતો જ નથી ખબર પડતી. ભાઈ આમાં તમે એમને સીધો ઘસારો નથી આપતા, પણ આ બારદાની અંદર આડ કચરો અમને ઘસારો પડે છે. માલ તો ઠીક છે પણ બારદાનમાં અમને ઘસારો પડે છે, લાખની પાણ છે. આમાં તમને સમજાણી છે, અમે આમ ઘસારો ચલાવશું
નહીં.
વ્યવહારે થતું એવી કરો પણ ખોટો ઘસારો ન આપો, એમ કેમ ખબર પડે છે? એને લાભ નુકસાનની ખબર પડે છે. એમ આની ખબર પડે તો પોતાનું પ્રયોજન જીવ સાધ્યા વિના રહે નહીં. જો એને પોતાને પરિપૂર્ણ નિર્દોષ થવાનું ધ્યેય હોય, આ શરૂઆતનો વિષય છે, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત છે ને, તો એના નિજ પ્રયોજનમાં એની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈને કામ કર્યા વગર રહી શકે નહીં. આ સીધી વાત છે. અને જો એને પોતાનું નિજ પ્રયોજન સમજાતું નથી તો સધાવાનો તો પ્રશ્ન જ નથી. તો પછી એને ગમે તેમ પ્રવર્તવાનું થાય તો એમાં નુકસાન ને નુકસાન જ છે, એમાં ક્યાંય લાભની આશા ધરવી એ પ્રશ્ન રહેતો નથી. અહીંયા કહે છે કે જાણનાર ચૈતન્ય તત્વ નહીં જાણનાર એવા, જો પુણ્ય પાપના ભાવને નહીં જાણનાર એવું નામ નાખ્યું છે, નહીં જાણનાર એવા પુણ્ય પાપ તત્વ રૂપે થતું નથી. કેમ કે એક જાણનાર છે એક નહીં જાણનાર છે. પ્રકાશ અંધારા રૂપે થાય નહીં, અંધારું ક્યારેય પ્રકાશ રૂપે થાય નહીં, અથવા તો બે એક મેઘ થઈને રહી શકે નહીં, કોઈ કોઈ સ્વરૂપે ન થઈ શકે. એમ કહીને એમ કહેવું છે કે તું આત્માનો એટલે તારા સ્વરૂપનો અનુભવ કરી શકીશ, તું તારા સ્વરૂપનો અનુભવ બરાબર કરી શકીશ. જો શક્યતા છે પરિણામના વેપારમાં આ લાભ થવાની શક્યતા છે તો લાભ લેનારો લાભ ચૂકે નહીં, એને શક્યતા દેખાવી જોઈએ.
બરોબર.
ઉષાણ થાય છે વેપારમાં, તાકાત હોય એટલો ધંધો કરી લે છે કે નહીં?
બરોબર.
હે, ઉછીના લાવીને દેવું કરીને મોટા સ્કેલ ઉપર કામ કેમ કરે છે? તો પોષણ છે, એમાં નફો છે. ખરીદ અને વેચાણની વચ્ચે જે માર્જિન છે એમાં નફો થાય છે. તો અહીંયા જેને એમ થઈ શકે છે એમ જ્યાં પોષાણ થયું, એ પોષાણનો વિષય છે, એની પોષાણી વાત. પછી એ ઉદ્યમ કરવા, પરિણામનો તથા પ્રકારનો વ્યાપાર કરવા જીવ એકદમ ઉત્સુક થઈ આવે છે. એકદમ જે ઉત્સાહ થવો અંદરમાં એ વીર્ય ગુણના પર્યાયને બતાવનારું ચિહ્ન છે. સ્વકાર્યનો ઉત્સાહ થવો, નિજ કાર્યનો ઉત્સાહ થવો, બધા જ પરિણામમાં એ બાજુના ઇનિશિયેટિવ્સ લેવા, એવું જે પરિણામમાં વલણ, એ વલણનું નામ પુરુષાર્થ છે. બાકી તો પુરુષાર્થ તો જીવની અરૂપી પર્યાય છે, એને કેવી રીતે બતાવે? પણ આટલા એના ચિહ્નો છે કે એને અનુભવ થઈ શકે છે એમ ખબર પડી કે જ્ઞાયક ભાવ છે એ શુભાશુભ ભાવ રૂપે થતો નથી, એમ કહેવા પાછળ કેનારનો એ હેતુ છે કે તારા સ્વરૂપનો તને અનુભવ બરાબર થઈ શકે છે. તો એ સાંભળીને એ અનુભવ કરવાના પ્રયાસમાં લાગે, અને શુભાશુભ ભાવ જળ ભાવ છે ને નહીં જાણનાર ભાવ છે ને અન્ય જાતિના ભાવ છે, તો કદી ક્યારે પણ એની એ કિંમત આપતો નથી, ક્યારે એની કિંમત ના આપે કે આ મને ભાવ સારો થઈ ગયો, આ શુભ ભાવ મને ઊંચો થઈ ગયો, એવું એ ક્યારે વિચારે. જે ભાવ મારી જાતિના નથી, જેને મારા ગણતા તો મિથ્યાત્મનું અનંતું નુકસાન છે, અને જે ભાવમાં કષાયની આકુળતા છે એ સારો છે ને લાભદાયી છે, એ વાત ક્યાં નહીં, એ વાત હવે તો રહેતી નથી. કેમ કે જ્ઞાયક ભાવ છે તે જળ રૂપે થયો નથી, માટે હું બરાબર અનુભવ કરી શકીશ, હું તો સદાય એમને એમ રહ્યો છું, મારા સ્વરૂપમાં કિંચિત માત્ર ફેરફાર થયો નથી. ભલે રાગાદી અનાદિના હો એમ કે છે, નહીતર આવડી એક તર્ક થાય છે મારું કે આ અનાદિના રાગ છે એનું શું, આ અનાદિના રાગ છે ને, પણ અનાદિનો રાગ છે, અરે અનાદિનો અંધારું હોય તો દીવો થાય એટલી વાર લાગે, એ અંધારું મટતા દીવો થાય એટલી વાર લાગે, બીજી વાર લાગે નહીં, બીજી સેકન્ડ લાગે નહીં, કે આજે આ સેકન્ડે દીવો થાય ને બીજી સેકન્ડે અંધારું મરે એમ બને નહીં, જેવો પ્રકાશ થાય એ જ સેકન્ડે જાય. એમ અનાદિનો રાગાદી ભલે હો, પણ આ આત્મા, આ જ્ઞાયક આત્મા, પોતાનો જ્ઞાયક આત્મા તે રૂપે કદી થયો નથી અને થશે પણ નહીં. આ છેડો ફાડ્યો રાગાદી શુભાશુભ ભાવ સાથે છઠ્ઠી ગાથામાં છેડો ફાડી નાખ્યો છે કે થવાનું નથી ને થશે નહીં, એ તારી ચીજ નથી, એ પારકી ચીજ છે ને તું એનો ધણી થવા જામાં, એનો ધણી થવા જતા પરિભ્રમણ વધી જશે, તારું પરિભ્રમણમાં ચક્કરમાં આવી જઈશ, તો એનું નિમત્વ છે એ જ મિથ્યાત્વ છે ને એ જ પરિભ્રમણ છે, બીજું કાંઈ નથી, ભાવ ભ્રમણ એને લઈને જ છે. જ્યાં એનાથી તું તને નિરાળો જ્ઞાયક ભાવે અવલોકે છો, અનુભવ કરે છો, ત્યાં એ ભાવ ચોખ્ખે ચોખ્ખા જળ સ્વભાવે જોવામાં આવે છે. આત્મા તે રૂપે કદી થયો નથી અને થશે પણ નહીં, તેથી તેનો તને અનુભવ થઈ શકશે. ફરીને દોહરાવે છે કે તેથી ચોક્કસપણે અવશ્યમ ભાવી ચોક્કસ તને આ તેનો અનુભવ થશે, જરાય એમાં કોઈ તકલીફ છે એવો વિચાર કરીશ નહીં, ફક્ત તું તૈયારી કર, માનસિક તૈયારીમાં આવી જા કે આ મારું કાર્ય છે ને મારાથી બરાબર થઈ શકે એવું છે, તો તને જરૂર અનુભવ થશે, એમાં નિરાશ થવા જેવું નથી.